તારીખ 23/11/1992 શ્રી સમયસાર કળશ શ્લોક નંબર 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
23/11/1992 ઈડર સમયસાર કળશ
ભગવાન આચાર્ય દેવની રચના છે. એમાં ચુકાકાર આચાર્યો અમૃત ચંદ્ર આચાર્ય થયા, બે આચાર્યો ટીકા મળે છે, જયસેન આચાર્ય દેવ એક અમૃત ચંદ્ર આચાર્ય. અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા ગંજ પદ્યાત્મક કરી છે, બહુ ભાગ ગંજમાં કર્યો છે. ક્યાંક ક્યાંક પદ્ય રચના શ્લોકની રચના કરી છે. અતિ સુંદર શ્લોકો હોવાથી એને કળશ કયા છે, એટલે મંદિરની શોભા ઉપર કળશથી થાય છે. એવી જ રીતે આ એક ટીકાના શોભા છે. પદરચના કવિ હૃદયથી થાય છે અથવા પદનું ગાવાનું પણ એક વિશેષ રસયુક્ત પરિણામોની દ્યોતક છે. ગદ્યમાંથી પદ્યમાં ભાષા આવે છે ત્યારે તે વિષયનો રસ વિશેષ વૃદ્ધિગત થયેલો હોય છે. એટલે આ બધા કળશો અધ્યાત્મ રસ ભરપૂર છે. એમાં પણ એક તો મૂળ શાસ્ત્ર અધ્યાત્મ પ્રધાન છે, ટીકાકારના અધ્યાત્મ પ્રધાન ટીકાકારની પદો રચે છે, અને પંડિત રાજમુરજી એ પણ અધ્યાત્મ પ્રધાન એને ટીકા કરે છે. અધ્યાત્મ પ્રિય સાધકો માટે આ એક અતિ સુંદર કૃતિ છે એ નિસંશય વાત છે. જેનું અધ્યયન કરનારા છે એને એમાં ખૂબ રસ આવે છે. સંવર્ધિકાર છે, સંવર્ધિકારનો બીજો કળશ છે, અને અનુક્રમે 126 નંબર કળશ છે. સંવર્ધિકાર શરૂ કરતા આચાર્ય ભગવંત એમ કહે છે કે સુંદરનો ઉત્કૃષ્ટ ઉપાય વિજ્ઞાન. પ્રથમ સંવરનો અર્થ ધર્મ થાય. પરિભાષાની દ્રષ્ટિએ એની ત્રણ પ્રકારથી પરિભાષા છે. ભાવ સંવર અને દ્રઢ સંવર એવા એના બે વિભાગ છે. નવા કર્મોનું આવરણ, આત્માના શુદ્ધત્વ પરિણામને કારણે, નિમિત્તે અટકી જાય, આશ્રવ રોકાઈ જાય તો એને સંવર કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રની એક પરિભાષાનો શબ્દ છે સંવર, એટલે અટકવું. એને દ્રવ્ય સંવર કર્યો છે. ઉદ્ગળ પરમાણુનું આવું અટકી જાય એને ભગવાન દ્રવ્ય સંવર કહે છે. અને અશુદ્ધિના પરિણામ, વિભાવના પરિણામ ઉત્પન્ન થતા અટકી જાય. આત્મા સમ્યક પ્રકારે સ્વરૂપના આશ્રય પરિણામ તો થાય, અને નવા ઉત્પન્ન થનારા વિભાવ ભાવો શુભાશુભ પરિણામો છે એનો છેદ થાય. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષના કારણરૂપ શુદ્ધ પરિણામો છે આ મોક્ષ માર્ગના, એને સંવર કહે છે, એને ભાવ સંવર કહે છે. એમ ભાવ સંવર અને દ્રવ્ય સંવર, એ જીવ સંવર અને અજીવ સંવર એવા બે ભેદે છે. ભાવ સંવરની પરિભાષા બે પ્રકારે છે, અસ્થિથી અને નાસ્તિથી. આત્મામાં શુદ્ધિનું પ્રગટ થવું તે અસ્થિથી ભાવ સંવરની વ્યાખ્યા છે, અને અશુદ્ધિનો ઉત્પન્ન થવું રોકાયેલો એ નાસ્તિકે ભાવ સંવરની પરિભાષા છે. આ સંવર રૂપી ધર્મ કેમ પ્રાપ્ત થાય, અથવા ધર્મ કેમ પ્રાપ્ત થાય? ધર્મ એટલે આત્માના શુદ્ધ પરિણામ, આત્માના નિર્વિકાર પરિણામ, આત્માના પવિત્ર પરિણામ. અને એનું કારણ છે ભેદના. અનાદિથી જીવ જે પરિણામ કરેલો છે એમાં જે અશુદ્ધિ અને મલિનતા છે અથવા દોષ છે, દૂષિત પરિણામ છે આત્માના, એમાં કોઈ સૌથી મોટો દોષ હોય તો તે અશુદ્ધ પરિણામ સાથેના ઐક્ય ભાવનો છે. રાગાદી અશુદ્ધ પરિણામ થાય છે જીવને તે એનો દોષ જરૂર છે, પણ એથી પણ કોઈ મોટો દોષ હોય તો એ દોષ સાથે આત્માનો જે એકત્ર થાય છે, વારના સાથે એમાં આપણે થોડું વિચાર્યું કે દેહની સાથે આત્મા એકત્વ કરે છે. એ તો દેહ તો રાગનો વિષયભૂત પદાર્થ છે, પર સાથેનું એકત્વ દેહાદી કે બીજા દૂરવર્તી પદાર્થો, દેહ તો આત્માના એક ક્ષેત્ર આવી છે પણ બીજા પણ દૂરવર્તી પદાર્થો, મકાન, કપડા, દાગીના, કુટુંબ, પરિવાર, આબરૂ જે કાંઈ છે એની સાથે આ જીવના આત્મ પરિણામ, અભેદ પરિણામ થાય છે. તે મૂળમાં રાગના એકત્વને કારણે થાય છે. એનું મૂળ છે રાગનું એકત્વ. એ રાગનું એકત્વ તીવ્ર હોવાને લીધે, ઘનિષ્ઠ હોવાને લીધે રાગના વિષયભૂત પદાર્થો સાથે પણ અનિવાર્યપણે એકતા સધાઈ જાય છે. ન સાધવી હોય તો પણ અનિવાર્યપણે સધાઈ જાય છે. એ રાગમાં એકત્વ તોડવું, રાગનું એકત્વ ભેદો અને જ્ઞાને કરીને ભેદવું, જ્ઞાનના સાધનથી ભેદવું, એને ભગવાન ભેદ જ્ઞાન કહે છે. અને એ ભેદ જ્ઞાન સ્વાનુભૂતિનું કારણ છે, એ ભેદ જ્ઞાન ધર્મનું કારણ છે. ભેદ વિજ્ઞાન મૂળામ સ્વાનુભૂતિ, ભેદ વિજ્ઞાન મૂળામ પહેલાં અધિકારમાં આચાર્ય મહારાજ થઈ ગયા છે. કોઈને શાર્દુલ વિક્રણી ફાવતો હોય તો થોડો બોલી શકે છે. શ્લોકો પણ અમૃતથી ભરેલા છે, એવી એમાં ભાવની પણ મીઠાશ છે અને દ્રવ્યની પણ મીઠાશ છે. ગોપાલગીરી પત્રમાં લખે છે કે પૂતગળમાં આનંદ છે, ચેતન નથી. પૂતગળમાં આનંદ છે એ આ વાત છે, એ પ્રકૃતિની પ્રાકૃતિક સૌંદર્ય છે એને ત્યાં આનંદ કહે છે. એનો ખંડાન્વય સહિત અર્થ કરીને એક એક શબ્દનો અર્થ કરતા એના ઉપરની ટીકા પંડિત રાજમલજી કરે છે. બનારસીદાસજીએ જે નાટક સમયસાર લખ્યું છે એમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે આ નાટક સમયસારની રચના કરવાની પ્રેરણા મને આ ટીકામાં અને આ ટીકાની ઘણી વાતો એમણે પોતાની પદરચનામાં પણ લીધી છે. બનારસીદાસ પણ એક પ્રખર જ્ઞાની પુરુષ થયા. જ્ઞાની પુરુષને પણ એક રસના ઉત્પાદક નિમિત્તભૂત થાય એવી એક અધ્યાત્મપૂર્ણ ટીકા એ આ પંડિત રાજમણીની ટીકા છે. ઈડમ ભેદ જ્ઞાનમ ઉદેતી, ઈડમ એટલે પ્રત્યક્ષ, ઈડમનો અર્થ કર્યો છે પ્રત્યક્ષ. એવું જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. અહીંયા ભેદ જ્ઞાનના ફળને જ ભેદ જ્ઞાન કહે છે. પ્રત્યક્ષ એવા જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. જ્યારે સુંદર પ્રગટે છે, ધર્મ પ્રગટે છે, ત્યારે શું થાય છે કે જીવનું જે શુદ્ધ સ્વરૂપ છે, પ્રત્યક્ષ એવું જીવનું સ્વરૂપ છે, જીવ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે. 710 નંબર નાટકમાં કૃપાલદેવ લખે છે કે આત્મા છે એ આત્મા પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે. કેમ કે સ્વસંવેદનથી અનુભવમાં આવે છે. આ જે સ્વસંવેદનનો વિષય છે એને દિવ્ય ભાષામાં સ્વાનુભવ કહે છે. પ્રત્યક્ષ એ વાત જીવના શુદ્ધ સ્વરૂપનો પ્રગટ અનુભવ છે, એ સંવર છે, એ ધર્મ છે, એ જીવનો નિર્વિકારી પવિત્ર પરિણામ છે અને એ પ્રગટ છે. કેવું છે એ પરિણામ? એ શુદ્ધાત્માના અનુભવનું પરિણામ કેવું છે? અત્યંત મહિમાવંત છે. ગ્રંથ ગ્રંથોમાં એ સ્વાનુભવને જ્ઞાનીઓએ ગાયો છે, આચાર્યોએ ગાયો છે, બહુ પ્રશંસા કરી છે. અને છતાં પણ એમ કહેતા કહેવું પડ્યું છે કે સ્વાનુભવ ગમે એક મહિમા. આગળ 12મા કળશમાં આ શબ્દનો પ્રયોગ અમૃતચંદ આચાર્ય સ્વાનુભવ ગમ્ય એક મહિમા, કેમ કે એમાં જે સુખ અને આનંદ થાય છે, એમાં જે અમૃત જેવી શાંતિનો અનુભવ થાય છે, એ વચનાતીત છે. માત્ર વચનાતીત છે એમ નહીં પણ મનાતીત વિકલ્પાતીત છે. અસંખ્ય પ્રદેશેથી જેટલું દેહનું ક્ષેત્ર છે એમાં ચૈતન્ય પિંડ આત્મા છે, પ્રદેશે પ્રદેશેથી આનંદ ઉભરાઈને બહાર આવે છે અને ત્યાર પછી એની પરિણતિ, એને આનંદ ધારા કહો, એને શાંતિની ધારા કહો, બનાસીદાસજી એને જ્ઞાન ધારા કહીને ગાય છે. ધર્માત્માઓને અંતરંગ પરિણતિમાં જ્ઞાન ધારા નિરંતર પ્રવાહિત રૂપે પ્રગટપણે વેદાય છે, અનુભવાય છે. બાકીનો જે ભાગ છે એ કર્મધારાનો છે. થોડો જે રાગ રહી ગયો છે એને કર્મધારા કહે છે. એમ જ્ઞાન ધારા અને કર્મધારા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. હા, નિરંતર એ જ એમની દશા છે. એ ખરેખર તો ધર્મ એટલો જ છે જેટલી એ ધારા છે, બાકી તો કર્મ ધારા છે. એમને પણ અલ્પકર્મ બંધન છે, કરવાનો યોગ છે એ વિચારવામાં આવે છે. અધ્યાત્મમાં એની અતિગમતા છે કે આ પ્રધાન પરિણામ છે, આ મુખ્ય પરિણતિ છે. બુદ્ધિપૂર્વક અંશમાં શુભાશુભ ગુણસ્થાન અને મર્યાદામાં વર્તે છે. એ જ્ઞાન ધારાને કારણે શુભાશુભ મર્યાદિત થઈ જાય છે, એનો રસ છે એ તૂટી જાય છે અને નિર્જરાધિકારમાં એનું વર્ણન કર્યું છે. નિર્જરાવંત એવા જ્ઞાનીઓનું પરિણામ છે એ બહારનું જેટલું બાહ્ય પરિણામ બાહ્યાંશ છે એ લુખા પરિણામ છે, જેમાંથી ચિકાશ મટી ગઈ છે એવા પરિણામ છે, એ અરંજક પરિણામ છે, એ ક્યાંય રંજાયમાન થતા નથી. અને કેવી રીતે થાય? જ્યાં સ્વરૂપ સુખ અપૂર્વ અને અલૌકિક સ્વરૂપ સુખ પ્રત્યક્ષ હોય એ દુઃખમાં કેવી રીતે રંજાયમાન થાય? એની પાસે તો એ બધા પરિણામ દુઃખમય છે. રાગનો એક કણ પણ દુઃખ લઈને જન્મે છે, કેમ કે આ બધું ખેંચાય છે. બાહ્ય પરિણામ તો બાહ્ય બહિર્મુખ દિશામાં એનું ખેંચાણ છે, એ આકુલતાને દુઃખને ઉત્પન્ન કરતો જ જન્મે છે. એમાં કેવી રીતે રંજાયમાન થાય? પૂજ્ય સુગાનીજી વર્ણન કર્યું છે. સૌધર્મ ઇન્દ્ર છે, શારીરિક સમ્યક દ્રષ્ટિ છે, પછીના ભાવમાં ચરમ શરીરે થઈને નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. તીર્થંકર ભગવાન નો જન્મોત્સવ ઉજવવા માટે ઇન્દ્રલોક છોડીને પૃથ્વી લોક ઉપર આવે છે મનુષ્ય લોકમાં, અને ભગવાનની સામે પગે ઘૂઘરા બાંધીને જેમ કોઈ નાચનારી નાચે એમ નાચે છે. આ કેટલું પોતાનું નકલતત્વ આવે છે ભગવાનની પાસે. ભગવાન પણ એમાં એટલો ભાસે છે, એટલા એ મોટા નાના થઈને ફરે છે જેની પાસે. જગત મારી પુણ્યવંત બધા મોટા કહેવાય છે, અસંખ્ય દેવો એની તૈનાતમાં છે. 32 લાખ વિમાન નો સાહેબો છે, કેટલા તો એક હિન્દુસ્તાન નો 70 કરોડ નો પ્રાઇમ મિનિસ્ટર થાય તો પ્યાલો ફાટી જાય. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે, કરોડ અબજ નહીં, બિયોન્ડ મેથેમેટિક્સ જવું પડે, આંકડા બહાર જવું પડે. એવા અસંખ્ય દેવ એક વિમાનમાં, એવા 32 લાખ વિમાનમાં ધણી કહેવાય છે પુણ્યને લઈને. એ નથી માનતા હું, એ અસંખ્ય તત્વને માને છે શ્રદ્ધામાં. ખાલી શૂન્ય છે, આ બધો મારાથી છે. ભલા બધા જે હજુર કીએ લાગે તો મળી. એ ભગવાનના જન્મોત્સવમાં નૃત્ય કરે છે ભગવાન, શુભ ભાવ ઉછળીને આવે છે. લોકો જોનારા એમ સમજે છે બીજા દેવો મનુષ્ય. ઇન્દ્ર મહારાજ ને હરખ માતો નથી, નાચવા મંડી ગયા. હરખ માતો નથી એટલે નાચવા મંડી ગયા. એમને શું અનુભવ છે? આ દુઃખ ભાવ છે, મારી આત્માની શાંતિ પાસે આ અશાંત છે. નિંદોની મેળવણી અંદર બે ધારા ચાલે છે, એક જ્ઞાન ધારા છે, શાંત રસ ધારા છે. અશાંત રસ છે આમાં, એક વિકલ્પ સૂક્ષ્મ ઉઠે તો પણ સમ્યક દ્રષ્ટિ એમાં દુઃખનો અનુભવ કરે છે. આવું એક સૂક્ષ્મ અનુભવ જ્ઞાન ભેદ જ્ઞાન ના કારણે ઉત્પન્ન થયું છે. ભેદ જ્ઞાન એક પ્રયોગ છે. ભેદ જ્ઞાન માત્ર વિચાર નથી, પણ એથી આગળ જઈને એક પ્રયોગ થાય છે. કે જે પ્રયોગના ફળ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વસંવેદન સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. આત્મા જે સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે, એ નિર્વિકલ્પ સ્વરૂપનો એકત્વ પરિણામે આશ્રય થાય છે, એકાકાર તદાકાર પરિણામ થાય છે. સ્વવિકલ્પ દશામાં ચાલતો જે ભેદ જ્ઞાન નો પ્રયોગ, એ વારંવાર સદુપયોગને લઈ આવે છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિને વારંવાર ઉત્પન્ન કરનારું છે ભેદ જ્ઞાન. અને ક્યાં સુધી એ ઉત્પન્ન કરે છે? એ શુદ્ધ ઉપયોગથી પરિણતિ જ્ઞાન દ્વારા વધુ ને વધુ ઔર મજબૂત થાય છે, વધારે તીવ્ર થાય છે, અને વારંવાર શુદ્ધ ઉપયોગમાં આવવાની દશા થતા ઉપરના સ્થાનમાં આવું થાય છે, પંચમ સ્થાનમાં આવે છે. ચતુર્થ ગુણ સ્થાન કરતા પંચમ ગુણ સ્થાનનો શુદ્ધોપયોગનો કાળનો આંકડો ઘટી જાય છે. વિશેષ વિશેષપણે શુદ્ધોપયોગમાં આવે છે, સ્થિરતા પણ વધે છે, પરિણતિ વધુ તીવ્ર થાય છે. અને ચોથા ગુણ સ્થાન કરતા પંચમ ગુણ સ્થાનમાં નજીકના નજીકના સમયમાં એ શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે. એનું કારણ ભેદ જ્ઞાન નો પ્રયોગ ચાલે છે તે છે. પ્રસ્તુત વિષય આપણો એ છે કળશ નો. મુનિરાજ ને તો અંતર્મુખ માં આવે છે ભાવલિંગી સમાજ ની અંદર એનું પરિમાણ આપ્યું છે કે મુનિ દશામાં સવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશાના સમયોનો ટોટલ લગાવવામાં આવે અને એનો વિભાગ પરિમાણ સમજવામાં આવે તો એક તૃત્યાંશ નિર્વિકલ્પ દશા અને બે તૃત્યાંશ સવિકલ્પ દશા, છઠ્ઠા ગુણ સ્થાનનો કાળ બે તૃત્યાંશ ભાગે છે અને સાતમા ગુણ સ્થાનનો કાળ એક તૃત્યાંશ ભાગે છે. આવતીકાળમાં સમગ્ર અધિકારમાં તો અમરાજચંદ્રાચાર્ય વેદ જ્ઞાન ની પ્રશંસા કરતા કરતા એમ કહેશે 131 કલશમાં વેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન, જે કોઈ સિદ્ધ પડે ને પામવા એનું કારણ જ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન ને કારણે સિદ્ધ પડે પામ્યા છે અને જે કોઈ સંસારમાં બંધનમાં પડીને પરિભ્રમણ કરે છે એ તસ્ય એવ વાવત બધા બધા એ કિલ કે છે, એના ભેદ જ્ઞાન ના અભાવ થી બંધાયેલા રહ્યા છે જેટલા કોઈ રહ્યા છે. પરિસ્થિતિ બહુ સ્પષ્ટ થઈ કે જો આ આત્માએ પોતાનું જે ધ્યેય સિદ્ધ પદ નહીં તો સિદ્ધ પદ છે, પછી પહોંચાડી એટલું પહોંચી વળવું છે. ભલે આગળથી ખ્યાલ છે કે આ કાળમાં સાતમા ગુણ સ્થાન ઉપર નહીં જવાય, પણ ભાવના એક વાર તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અવગણીને વર્તે છે. ભાવના સિદ્ધની જ વર્તે છે, ભાવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના જ્ઞાનને એક વાર સાઈડ ટ્રેક ઉપર મૂકી દે છે. જાણે છે બરાબર છે જ્ઞાન, પણ મારાથી તો રહેવાય એવું નથી. આ એક ભાવનાનો વિષય સાધકને પૂર્ણ થયા પહેલા ક્યાંય પણ અટકવા દેતો નથી. જે પૂર્ણ પદની પ્રાપ્તિ છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. મોક્ષનો પ્રારંભ જ અહીંથી થાય છે. મોક્ષતાનો પ્રારંભ વાસ્તવિક તો આ ભાવનાથી થાય, આ ધ્યેયથી થાય છે, આ લક્ષ્યથી થાય છે. તેથી સાચો મુમુક્ષુ ક્યાંય અટકતો નથી. જ્ઞાન પ્રાપ્તિ થાય તો અટકે નહીં, ઉપરના ગુણ સ્થાનમાં અટકે નહીં, છઠ્ઠા સાતમામાં કોઈ ગુણ સ્થાનમાં નહીં અટકવાનું. કારણ કે એનો પાયો જ એ છે કે પૂર્ણતાના લક્ષ્ય એને શરૂઆત કરી છે અને એ લક્ષ્ય ચૂકવાનું કોઈ કારણ નથી. પોતાની પૂર્ણતા થાય ત્યાં સુધી એ લક્ષ્યમાં જ આગળ વધી જાય છે. ઓકે, પ્રવચન સારમાં મિથ્યાત્મની પરિભાષા એથી થોડી વધારે સૂક્ષ્મ લીધી છે. પર્યાય મંભા પર સમજાહા, ગ્રી અધિકારનો પ્રારંભ કરતા ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે કે હું પદાર્થનું સ્વરૂપ કહીશ અહીંયા, અને સમ્યક જ્ઞાનમાં સમ્યક પ્રકારે જ્ઞેય થાય છે એવા પદાર્થનું યથાર્થ અનુભવ દ્રવ્યગુણ પર્યાયથી થાય છે, અથવા દ્રવ્યગુણ પર્યાયને યથાર્થ અનુભવવા તેનું જ બીજું નામ સમ્યક્ત્વ છે એ દ્વિચંદી અનુભવ પ્રકાશમાં સમજાવ. પર્યાય મંત્ર છે સમય સાધને પાપ અધિકારની 154 ગાથામાં આચાર્ય મહારાજે દ્રવ્યલિંગીનું દ્રષ્ટાંત આપ્યું. સમર્થ દ્રષ્ટાંત એટલા માટે હોય છે કે જ્ઞાન તો અંગ પૂર્વનું હોય છે, શાસ્ત્ર જ્ઞાન તો અંગ પૂર્વનું હોય છે અને પંચાચારનું પાલન કરનારા હોય છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, વિધિયાચાર, કર્માચાર, અને છતાં પણ પર્યાય માત્રમાં સંતુષ્ટ હોવાને લીધે આટલો શબ્દ નહીં ખાવ. શા માટે? એને સમ્યક નથી ને મિથ્યાત્વ છે કે પર્યાય માત્રમાં સંતુષ્ટ હોવાને લીધે કર્મચેતનાને પ્રાપ્ત છે, જ્ઞાન ચેતનાને પ્રાપ્ત નથી થયા. એટલે શું ભાવ અતિશય થયો છે, જેના ફળમાં 31 સાગરની સ્થિતિએ નવમી ગ્રહરૂપમાં થવાની એની તૈયારી છે, પણ મોક્ષ માર્ગને પ્રાપ્ત અનંતાનંદી ઉભો છે, નિચાર મોહનીમાં જોડાય છે, અનંત સંસાર કપાણો નથી. સમ્યક દ્રષ્ટિ યદ્યપિ અવિરુદ્ધ છે પણ અનંત સંસાર નથી. સ્વાનુભૂતિ એક સેકન્ડના ઓછા ભાગમાં ઉત્પન્ન થઈ, પણ એની તાકાત કેટલી? અનંત ભવનો ભૂક્કો બોલાવે તે ભવના અનંતપણાનું બીજ બાળી નાખ, હવે ઉગે નહીં. મિથ્યા દ્રષ્ટિ થાય તો અનંત સંસારી ન હોય, અર્થ પરાવર્તનથી વધારે મોક્ષનો કાળ હોય ત્યાં સુધી કોઈને સમ્યક દર્શન થાય. એ ચોથા કળશમાં રાજમંદિરે વાત કરી છે કે કેવળ જ્ઞાનમાં એની નવાંધ છે એમ કરીને વાત કરી છે. ઘણી શક્તિ છે. આમ સમ્યક દ્રષ્ટિની બાહ્ય દશા વિચિત્ર છે, અટપટી દશા. કૃપાળુદેવ જેને કહે છે અટપટી દશા છે. જગતના જીવોને બાહ્ય દ્રષ્ટિ હોવાથી એને સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. એવી જ કોઈ અટપટી દશાથી વર્તે છે, પણ સામર્થ્ય કેટલું છે? સાતમી નારકીમાં વેદના કેટલી હશે? એ જ વેદેને કેવળ જ્ઞાની સર્વજ્ઞ જાણે. ત્યાં ગરમ ભૂમિનો એક રજકણાય આવે તો હજારો માઇલમાં અહીંયા ત્રિયચને મનુષ્ય મરી જાય, સહન ન કરી શકે. ઠંડી આવે તો ઠંડીમાં મરી જાય. એટલી અનંતી વેદના જેને કહેવાય છે ત્યાં સમ્યક દર્શન કેમ થતું હશે અને આત્માનો આનંદ કેવી રીતે એ વેદનાને ઓવરટેક કરવાની શક્તિ એ સમ્યક દ્રષ્ટિમાં છે. અહીંયા તો થોડુંક આગુ પાછું શરીરમાં થાય તો બધું પડતું મુકાઈ જાય. એટલી અંદરની તાકાત. એટલે કોરણમલજી સાહેબે સમ્યક દ્રષ્ટિનો મહિમા કરતા ગૌમત સારની, ગૌમત સાર કર્ણાનો યોગનો ભગવાન નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીની રચના છે એ ગ્રંથની ટીકા કરી છે. સમ્ય જ્ઞાન ચંદ્રિકા આપણે કદાચ અવલોકન છે. સમ્ય જ્ઞાન ચંદ્રિકા અને બહુ સુંદર ટીકા છે. એ ટીકા કરતા એમણે એક બહુ સુંદર વાત કરી છે પ્રારંભની અંદર કે સમ્યક દ્રષ્ટિ થતા પહેલા એ ત્રણ કર્મ કરે છે. જે પાંચ લબ્ધિ છે એમાં પાંચમી એક કર્મ લબ્ધિ છે, એમાં ત્રણ કર્મ કરે છે. એમાં એક અપૂર્વ કર્મ છે, નિવૃત્તિ કર્મ, અપૂર્વ કર્મ. સૂક્ષ્મ કેવળ નાની બંને પરિણામ એક અપૂર્વ કર્મમાં જીવાયો એટલે સમ્યક દ્રષ્ટિ પછી કહેવાશે, નિશ્ચય સમ્યક દ્રષ્ટિ પછી કહેવાશે. ત્યારે એને જીવ કહ્યો છે. શું કહ્યો? જીવ શબ્દનો પ્રયોગ કર્યો. સંસ્કૃતમાંથી કાઢે છે પોતે પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે છે વિષયને સ્પષ્ટ કરવા માટે. શા માટે એને જીમ કહો છો? આ તો અવિરતી છે, હજી તો અવિરતી છે અને તેવી જ હોય છે. જીનત્વ ને પ્રાપ્ત થયા છે માટે અમે એને જીમ કહીએ છીએ. આવી વાત માટે જીનત્વ એટલે શું છે? કે જે આત્મા, જે જીવ સમ્યક પ્રકારે સ્વાભિમુખ થઈને, અંતર્મુખ થઈને વિષય કષાય ઉપર વિજય મેળવે છે તેને જીનત્વ કહેવામાં આવે છે, અને જીવ પણ કહેવામાં આવે છે. અને એ પ્રથમ અપૂર્વ કર્મમાં પ્રાપ્ત થાય છે યોગ્યતા, એટલે એને ત્યાં જીવ કહી દીધા. આમ સમ્યક દ્રષ્ટિની દશા મોક્ષ માર્ગના જગન્ય સ્થાનમાં હોવા છતાં, કેમ કહેજે તો બધા નુકસાન બાકી છે, આ તો પહેલે પગથિયે ઉપર મૂક્યો છે. શું મોક્ષ માર્ગ નથી એમ પણ કહી દે, કેમ કે રાજમાર્ગ છતાં નુકસાનથી શરૂ થાય છે. અને મોક્ષ માર્ગ નથી એમ પણ, એટલો મોદી મોક્ષ માર્ગ પ્રકાશક માર્ગ છે, છતાં એ પણ પ્રશંસા કરે છે. શાસ્ત્રોમાં મહાત્માઓએ અપેક્ષાથી ઘણી વાતો કરી છે. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા સમજવી, અને એ સમજવામાં પોતાના આત્માને ઉર્ધ દશા પ્રાપ્ત થાય એવું જે પૂર્ણતાનું લક્ષ્ય છે, એ લક્ષ્યપૂર્વક એ સમજણનું ફળ, એ સમજણનું કાર્ય આત્મા ઉર્ધતાને પામે એ દ્રષ્ટિકોણથી સમજતા, અને આ ધ્યેયથી યથાર્થતા આવી હોવાને લીધે પ્રાય નુકસાન ન થાય. નહીતર શાસ્ત્ર વાંચવા એ સાધારણ જીવનું કામ નથી. એ તો કૃપાલદેવ લખે છે કે ગુરુના ચરણમાં બેસીને અધ્યયન કરવાનો વિષય છે, ઉપર આપ મળે અધ્યયન કરવાનો વિષય નથી, અને એ યથાર્થ વાત છે. કેમ કે અનેક પ્રકારની, જેને એમ કહીએ કે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ જેને કહી શકાય, એવા વચનો જોવા મળે છે, બિલકુલ કોન્ટ્રાડિક્શન હોય, મૂંઝાઈ જાય, નકાર શંકામાં પડે. અને એવા બહુ બુદ્ધિવાળા માણસો ગોતું ખાય છે, ઘણા બુદ્ધિવાળા માણસો એમ સાંભળ્યું છે કે આદ્ય શંકરાચાર્ય થયા, જેમણે વેદાંતનો મત આ ભરત ક્ષેત્રમાં વિશેષપણે પ્રવર્તાયો છે, બહુ અતિશય બુદ્ધિમાન હતા. ઉપનિષદો ઉપર એમનું એક શાંકર ભાષ્ય સંસ્કૃતની અંદર બહુ મોટું વોલ્યુમ પ્રસિદ્ધ છે, બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં પણ એમણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો, અને સરવાળો એમ માર્યો કે સ્યાદવાદ હૈ, સંશયવાદ હૈ, વસ્તુ કા સ્વરૂપ કા ઠિકાણા ઉસમે નહીં હૈ. એવું વિષય છે. ભલાને બુદ્ધિમાન માણસોને પણ સમજવો પડે, એટલા માટે ગુરુગમ છે કે આ માર્ગે ચડવા માટે એક અનિવાર્ય તબક્કો સ્વીકારવો જ રહે છે. એ સિવાય બીજો કોઈ આમાં ઉપાય ચડે એવો નથી. કહે છે કે એ સ્વાનુભૂતિ કેવી છે? અહીંયા એ કહે છે કે નિર્મલમ રાગ દ્વેષ મોરૂપ અશુદ્ધ પરિણતિ છે રહિત હૈ. સમ્યક દ્રષ્ટિ છે, ચતુર્થ ગુણ સ્થાને પણ જેટલી શુદ્ધિ પ્રગતિ છે અથવા શુદ્ધોપયોગ છે તેમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી. બાજુમાં છે, જોડે છે, પણ એમાં નથી. શુદ્ધિમાં અશુદ્ધિ નથી અને અશુદ્ધિમાં શુદ્ધિ નથી, તો ધારાત્ય થઈ ગઈ છે. એકબીજામાં ગિયર એટલે આકાવે છે, એ ભીડાઈ જાય, એટલે એક આમ ફરે તો બીજું આમ ફરે. એમ આ સમ્યક દ્રષ્ટિ એની બે ધારા, એમાં એક ધારા અંતર્મુખ છે પરિણામની અને એક બહિર્મુખ ચાલે છે. બહિર્મુખતામાં અંતર્મુખતા નથી અને અંતર્મુખ અંશમાં બહિર્મુખતા નથી. શુદ્ધિના અંશમાં અશુદ્ધિ નથી અને અશુદ્ધિના અંશમાં શુદ્ધિ નથી. મલિનતામાં શુદ્ધિ ન હોય, શુદ્ધિમાં મલિનતામાં જેટલે અંશે હોય એટલા અંશે. એટલે અહીંયા એમ કહ્યું કે સ્વામીનું વર્ણન કરતા એમ કહે છે કે નિર્મલમ, એ નિર્મળ છે. સ્વાનુભૂતિ છે એ નિર્મળ છે. વળી કેવી છે કે શુદ્ધ જ્ઞાન ભણવા, શુદ્ધ સ્વરૂપ ગ્રાહક જ્ઞાન, ઉસકા સમૂહ ઉસકા પુંજ હૈ. શું કહે છે કે જે શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનારું જ્ઞાન છે એનું ગ્રાહક છે, જે શુદ્ધાત્માને ગ્રહણ કરે છે. સફર પ્રકાશક શક્તિમાં સ્વગ્રાહક અને પરગ્રાહક એ બંનેનું ગ્રાહક છે. એમાં જે ભેદ જ્ઞાન છે એ સ્વરૂપ ગ્રાહક જ્ઞાન છે, પરનું તો નિષેધક છે. રાગ આદિ પરનું એ નિષેધક છે. અને ચૈતન્ય અનુવિધાયી પરિણામ જે છે, ચૈતન્ય અનુવિધાયી અનુસરીને ચૈતન્યને વિધાયક ભાવે ઉત્પન્ન કરનાર પરિણામ છે એ જ્ઞાનને અહીંયા શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ શુદ્ધ જ્ઞાનનો ઓઘ સમૂહ છે, એને રોકી ન શકાય. પૂરને જેમ રોકી ન શકાય, ધોધ છે વીજળીને ઉત્પન્ન કરે છે. આજનો સ્વાધ્યાયનો સમય મર્યાદા પૂરી થાય છે.
માત્ર મુખ્ય અભિપ્રાય પ્રમાણે એમ છે કે મુનિઓને મુખ્ય જ્ઞાની કીધા છે, શાવકને કૌણ જ્ઞાની કીધા છે, અને
સમયસર માં આચાર્ય મહારાજ પાસે ઓડિયન્સ છે મુખ્ય, ત્યાં કોઈ સમ્યક ગૃહસ્થ અત્યંત કૌણ છે, ગૃહસ્થ અત્યંત કૌણ છે. કારણ કે એવી જગ્યાએ રહેતા કોઈ કોઈ દિવસ એના દર્શન કરવા શાવકો જાય, બાકી તો એમની પાસે જે 700 મુનિઓ દીક્ષિત હતા, પછી તો આપી દીધા હોય કે આ આચાર્ય આટલા રાખે, આ આચાર્ય આટલા રાખે. એટલે જયારે જયારે સમગ્ર દ્રષ્ટિ શબ્દ અહીંયા આવે ત્યારે ચતુર્ગ સ્થાન, પંચમ સ્થાન, ષષ્ઠમ સ્થાન, સપ્તમ સ્થાન એમ આપણે પક્ષ ગ્રહણ કરવો જોઈએ, આચાર્યને લેવા જોઈએ. જ્ઞાનીનો અર્થ અવિરત સમગ્ર દ્રષ્ટિ એવો કરવો સમયસર જયારે કહેવામાં આવે ત્યારે
અર્થ કર્યો છે રુદ્રાક સંમત્વ અને સરાક સંમત્વ એમ કરીને મેં કીધું ને, ત્યારે એમ છે કે જે ચારિત્ર સાથે જે સંમત્વ છે તેને અમે વિતરાક ચારિત્ર કહીએ છીએ, અને ચારિત્ર વગરનું જે છે એને સરાક, તો એક આર્બિટરી ડિવિઝન કર્યું છે. એમાં એમ કહ્યું છે કારણ કે એમાં એક આમ તેમણે ડોગમેટિક નથી કીધું, પણ આપણે પ્રેક્ટિકલ સાતમા નરકમાં થાય છે, બધું કેવળ જાય પરમાત્મા જાણે, જેમ આપણે ભગવાનની બધી વાત બની. અત્યારે ભલભલા ત્યાગી હોય તો પણ એને ભારે, એટલે કૃપા ઘડી ઘડી દોડી નહીં આવે. જ્ઞાન પામવા માટે પણ, અને જ્ઞાન પામ્યા પછી જ્ઞાનને વધારવા માટે મુંબઈ બધી સગવડ છે, પણ મુંબઈને યોગ્ય સ્થળ ગણતા ના, તો આપણે તો ખ્યાલ રહે આપણને કે જ્ઞાનનો અર્થ અહીંયા જયારે સમયતા પણ ચતુર્થ ગુસ્તા નથી કહું, મધ્યમ ગુસ્તાની મધ્યમ, પંચમ ગુસ્તાની મધ્યમ, અને ષષ્ઠમ સપ્તમ વર્ગી તે મુખ્ય છે.
એ તો સર્વત્ર આગળ,
એટલે આપણો લોકોને એવો ભ્રમ થાય કે આપણે સંમત દર્શન પ્રાપ્ત કરવામાં, એમ કે આપણે ઘરમાં જ રહી અને આખું બધું ઘરનું કામ કરીશું, વેપાર ધંધો કરીશું અને સંમત દર્શન લઈશું, તો એવી કોઈ સંભાવના છે?
સામૂહિક